તારીખ 6/6/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 223 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 446.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 223 પાનો 275. પત્રના પ્રારંભમાં શંકરાચાર્યનો એક શ્લોક મૂકેલો છે. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મને યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. દેહાભિમાન જેનું ગળી ગયું છે એટલે હું દેહ સ્વરૂપ છું એવું પરિણમન જેનું નથી, અને જેણે પોતાના નિજ પરમાત્મ સ્વરૂપને જાણ્યું છે, અનુભવ્યું છે, તેનું મન ગમે ત્યાં જાય, તેનો ઉપયોગ ગમે ત્યાં જાય, મન એટલે ઉપયોગ ગમે ત્યાં જાય, તેને હંમેશા સમાધાન રહે છે, અસમાધાન ક્યાંય થતું નથી. કેવી ચોખ્ખી વાત છે ને! આવી બધી ચોખ્ખી વાત ભગવાન જિનેન્દ્રના દિવ્ય ધનીમાં આવેલી છે. જે લોકોને જે વાત પસંદ પડી તે વાત પોતાના સંપ્રદાયમાં પણ રાખી છે ને છોડી નથી. શંકરાચાર્યનું અહીંયા નામ આવે એટલે વેદાંતની વાત છે એમ નથી, વેદાંત વાળા એ લીધેલી જિનેન્દ્રની વાત છે એમ લેવું. એટલા માટે કૃપાળુ દેવ અન્ય મતના શાસ્ત્રો વાંચવાનું શું કરવા કહેતા હતા કે જ્યાં તને ઉપદેશ બોધમાં તો કોઈને વાંધો નથી, બધા અવગુણનો નાશ કરીને ગુણ પ્રગટ કરવાની વાતો કરે છે એટલે ઉપદેશ બોધમાં તો કઈ વાંધો આવવાનો નથી. વાંધો સિદ્ધાંત બોધમાં આવે છે કે વસ્તુના સ્વરૂપને એ લોકો સમજ્યા નથી. તો કે એ વાત જો ઉપદેશ બોધ તમારે ગ્રહણ કરવો હોય એ શાસ્ત્ર માંથી તો સિદ્ધાંત બોધ ની વાતને ગૌણ રાખીને ઉપદેશ બોધને સ્વીકારી લેવો, પછી તમને કઈ તકલીફ પડશે નહીં. અથવા ઉપદેશ બોધ ની વાત જ્યાં વાંચવામાં સામે આવે, સાંભળવામાં સામે આવે ત્યારે એમ વિચારી લેવું કે આ લોકો આ બાબતમાં નથી સમજ્યા, આજે અહીંયા ભૂલ કરી છે. બાકી એ લોકોનો હેતુ આત્મકલ્યાણ કરવાનો છે પણ આમાં ભૂલી ગયેલા છે એટલે એનું આત્મકલ્યાણ થઈ શકતું નથી એ સંપ્રદાયમાં, એમ સમજાઈ જાય. અને એમ સમજાઈ જાય તો સમજનારને કાંઈ મિથ્યાત્વનો દોષ ન લાગે. હવે વાત કેટલી ચોખ્ખી છે, જેનું દેહાભિમાન ગળી ગયું છે, ખલાસ થઈ ગયું છે, ગળી ગયું છે એટલે ક્ષય થઈ ગયો છે કે હું દેહ છું, દેહ સ્વરૂપે છું, ફલાણો છું, એ ભૂલી ગયો છે. હું એક આત્મા છું કે હું પરમાત્મા છું, વિજ્ઞાતે પરમાત્મને, પોતાના પરમાત્મ સ્વરૂપને જેણે જાણ્યું છે તેનો ઉપયોગ ગમે ત્યાં જાય, યત્ર યત્ર મનોયાતિ, યાતિ એટલે જાવું, જ્યાં જ્યાં એનો મન એટલે ઉપયોગ જાય ત્યાં ત્યાં એને સમાધાન વર્તે છે, ક્યાં અસમાધાન થતું નથી. ચોખ્ખી વાત છે, આમાં કઈ ખોટું તો છે નહીં, પણ વેદાંત નું છે માટે ખોટું છે ને જૈન નું છે માટે સાચું છે એમ હોય ખરું? હે, રૂપિયો રાજાના ખીચામાં હોય તો 16 ના આવે, અને વાઘરીના ખીચામાં હોય તો 15 ના આવે એ રૂપિયાના. હે, સમ્યક દર્શન કોઈ મહાત્માને થાય, જૈન કુળમાં જન્મેલા કોઈ મહાપુરુષને થાય તો એ સમ્યક દર્શન 16 ના, અને કોઈ ચાંડાળ ને થાય તો એના કઈ પોણા હોળા ના આવે એ સમ્યક દર્શન ના. એ દેવ થઈ જાય છે. એટલે મૂળ વાત છે આ પરમ સત્ય છે, એ પરમ સત્ય ભગવાન જિનેન્દ્ર ની દિવ્ય ધ્વનિ માંથી આવેલું છે, અને અન્ય મત વાળા એને પોતાનું કરીને રાખ્યું છે એટલે આપણે એને અન્ય મતમાં નાખી દઈએ તો આપણી સમજણ એટલી ઓછી છે. સોગાનીજીએ ઉદાહરણ કર્યું છે, સોગાનીજીએ પોતાના પત્રમાં આ શ્લોકનું ઉદાહરણ કર્યું છે, અને એમને એમ છે કે આ શ્રીમદ રાજચંદ્રનું છે એટલે નીચે શ્રીમદ રાજચંદ્ર લખ્યું છે. ખરેખર શ્રીમદજી નું પોતાનું પોતે શ્રીમદજીએ પણ ઉદ્ધરણ કર્યું છે અને એ લોકોએ લખ્યું છે નીચે પરિશિષ્ટમાં પાછળ કે આ શંકરાચાર્યનો શ્લોક છે, ઓરિજિનલ શંકરાચાર્યનો શ્લોક છે. અત્યારના પ્રમાણે ઓરિજિનલ ગણો તો એ જિનેન્દ્રના દિવ્ય ધ્વનિનો શ્લોક છે. ઠીક આમ છે, વિચારવું કેવી રીતે, કઈ પદ્ધતિથી વિચારવું યોગ્ય છે, એ શ્લોક નો અર્થ કરે છે વિશેષ રૂપે. હું કરતા, હું મનુષ્ય, હું સુખી, હું દુખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. આ દેહાભિમાનમાં લીધો, હું કરતા, હું મનુષ્ય, હું સુખી, હું દુખી, હું આવો, હું તેવો, જે કઈ કલ્પના કરી હોય, એ જેનું પરમાત્મ સ્વરૂપને, નિજ સ્વરૂપને જાણવાથી એ પ્રકાર જેનો છૂટી ગયો છે, મટી ગયો છે, તેનો ઉપયોગ ભલે ઉદયમાં ગમે ત્યાં જાય, એને અસમાધાન નહીં થાય. હવે પત્રની શરૂઆત કરે છે. આપના પત્રો ઘણી વાર વિગત થી મળે છે. શું? આપના પત્રો ઘણી વાર વિગત થી મળે છે એટલે આ 6 મહિનામાં પણ એમણે વિગતવાર ઘણા પત્રો લખ્યા છે અને તે પત્રો વાંચી પ્રથમ તો સમાગમમાં જ રહેવાની ઈચ્છા થાય છે. પત્રો વાંચ્યા પછી શું અમને મન થાય છે કે તમારા સમાગમમાં રહીએ, અમે તમારાથી દૂર ન રહીએ, તમારા પ્રત્યક્ષ સમાગમમાં જ અમે. આવા સરસ પત્રો તમે લખો છો. હજી તો પ્રારંભ છે સૌભાગભાઈનો, સૌભાગભાઈની પરિચયનો પ્રારંભ છે ને એના પત્રો વાંચીને એનો સમાગમ કરવાની કૃપાળુદેવને ઈચ્છા થાય છે. એ જીવની યોગ્યતા કેવી કે નમસ્કાર કરવા પડે એવી. વિચારવા જેવો વિષય છે. તથાપિ કારણથી તે ઈચ્છાનું ગમે તે પ્રકારે વિસ્મરણ કરવું પડે છે. આ કારણ ખાલી રાખ્યું છે, એટલા માટે ખાલી રાખ્યું છે કે કોઈ સાંસારિક કુટુંબિક વાત લખી હોય, કોઈ સગા સંબંધીની વાત લખી હોય, ભાગીદારની વાત લખી હોય તો એ વખતે, અત્યારે તો બહુ વાંધો ન આવે પણ એ વખતે તો પ્રસિદ્ધ કરવા જેવું ન લાગ્યું હોય વ્યક્તિગત વાતને કારણે. એ પ્રત્યક્ષ સમાગમ ભૂલવો પડે છે, વિસ્મરણ કરવું પડે છે એટલે ગૌણ કરવો પડે છે અને પત્રનો સ્વવિગત ઉત્તર લખવા ઈચ્છા થાય છે તો તે ઈચ્છા પણ ઘણું કરીને ક્વચિત જ પાર પડે છે. પાર પડે છે એટલે સફળ થાય છે. શું? પત્ર લખવાની ઈચ્છા થાય છે પણ પત્ર લખવાની ઈચ્છા અમારી સફળ થતી નથી. તેના બે કારણ છે, બે કારણોને લઈને એવું થાય છે એ જણાવે છે. એક તો એ વિષયમાં અધિક લખવા જેવી દશા રહી નથી. એ વિષય એટલે કોઈ પોતે સાંસારિક વિષયને વિગત લખતા હોય તો એ વિગત એ વિષયમાં લખવાની વિશેષ અમને ઈચ્છા થતી નથી. શું? કેમ કે તમારા સંયોગ વિયોગના પ્રકારની અંદર તમે મુખ્યતા આપો છો એવી મુખ્યતા અમે આપવા માંગતા નથી, અથવા તમારી મુખ્યતાને અમે પોષણ આપવા માંગતા નથી, એમ એનો અર્થ થાય છે. શું? એક તો એ વિષયમાં અધિક લખવા જેવી દશા રહી નથી અને બીજું કારણ ઉપાધિ યોગ. અમે જે વ્યવસાયમાં ઊભા છીએ એ વ્યવસાયમાં પ્રવર્તતા અમે જે પુરુષાર્થ કરીએ છીએ એમાં અમારી લડાઈ ચાલે છે. એમાંથી અમે બહાર નીકળી શકતા નથી કે તમને પત્રનો સ્વવિગત ઉત્તર લખીએ. શું? જેમ કોઈને વેદના આવે તો વેદના વખતે એ વેદનાની સામે એનો આત્મા લડે વેદનામાં નહીં તણાવવા માટે, એમ આ ઉદય છે અને ઉદય ભાવ છે એ પણ પર તરફ ખેંચાતા પરિણામ છે. જેમ વેદના શરીર બાજુ શરીરની અવસ્થા તરફ ખેંચાતા પરિણામ છે એને પુરુષાર્થી જીવ રોકે છે, તેમ ઉદય તરફ ખેંચાતા જે પરિણામ છે એને પુરુષાર્થી રોકવા એ બાજુ ન જવું એવો જે ઉપાધિ યોગ છે એ ઉપાધિ યોગ કરતા વર્તતી દશાવાળું કારણ અધિક બળવાન છે, એ ઉપાધિ યોગ કરતા પણ એ ઉપાધિ યોગ બાજુ જે વર્તતી દશા અને એ દશા સંબંધીનો અમારો પુરુષાર્થ એ વધારે કારણ છે, એટલે એમાં અમે એટલા બધા રોકાયેલા છીએ કે અમને બીજું લખવાનું કારણ બની શકતું નથી. એટલે કે અમે અમારા કામમાં એવા પીડ્યા છીએ માણસો કે ભાઈ અત્યારે અમે એવા અમારા કામમાં છીએ ને કે તમે બીજા કોઈ કામ વચ્ચે લાવો તો અમે હાથમાં લખી ચાલી શકીએ એવું નથી. શું આ એવું પત્રનો ઉત્તર નહીં દેવાનું આ કારણ બન્યું છે. શું અને તે કારણ અધિક બળવાન છે, પેલું કારણ કરતા આ કારણ અધિક બળવાન છે. જે દશા બહુ નિષ્પ્રહ છે અને અમારી એ દશા છે એ બહુ નિષ્પ્રહ છે, અંતર પુરુષાર્થની દશા છે આ અમારી, એટલે એ પુરુષાર્થની દશા તો નિષ્પ્રહ જ હોય, એ દશાને કોઈની સાથે સ્પૃહા હોઈ શકે નહીં. જે દશા બહુ નિષ્પ્રહ છે અને તેને લીધે મન અન્ય વિષયમાં પ્રવેશ કરતો નથી, એટલે અમારા પુરુષાર્થને આડે એ પુરુષાર્થ છોડીને અમે બીજે જઈએ એ થઈ શકતું નથી, કરતું નથી, કરી શકાતું નથી અમારાથી, જો આ અંતરંગ દશા લીધી છે. હું અને તેમાં પણ પરમાર્થને વિશે લખતા કેવળ શૂન્યતા જેવું થયા કરે છે. એટલે ઠીક, વ્યવહારને વિશે તો લખતા જ નથી પણ પરમાર્થને વિશે લખતા શૂન્યતા જેવું થઈ જાય છે. એટલે ઉપયોગ જ ચાલતો નથી, શૂન્યતા થઈ જાય છે એટલે ઉપયોગ અમારો ચાલતો નથી. શું હવે શું કરવા એનું કારણ નીચે બતાવશે. નીચે છેલ્લી લીટી લ્યો, લેખન શક્તિ શૂન્યતા પાયમા જેવી થવાનું કારણ એક એવું પણ છે કે ચિત્તમાં ઉગેલી વાત ઘણા નયયુક્ત હોય છે અને તે એક સાથે લેખમાં આવી શકતી નથી, જેથી ચિત્ત વૈરાગ્ય પામી જાય છે, એટલે પાછું વળી જાય છે, ઉપયોગ પાછો વળી જાય છે. વાત ઉગે છે એ એક સાથે ઘણા નયોને લાગુ કરીને ઊભી થાય છે, અમારું જ્ઞાન તો એક સાથે ફરી વળે છે ચારે પડખેથી. જે વાત તમને લખવા જઈને ઉગે છે એ વાતના ચારે પડખે અમારું જ્ઞાન ફરી વળે છે, પણ એને લેખનમાં મૂકવી લખાણમાં મૂકવી એ કઠિન લાગે છે. શું એ લેખમાં આવી શકે નહીં, જ્ઞાનમાં આવી શકે એ લેખમાં, જ્ઞાનમાં આવી શકે એટલું બોલવામાં ન આવી શકે ને બોલવામાં આવી શકે એટલું લખવામાં ન આવી શકે, આ ઘટતો જાય વિષય. એટલે એમ કહે છે કે ક્યારેક બોલવામાં ઠીક રહે છે લખવામાં ઠીક રહેતું નથી. કેમ કે બોલવાની અંદર વજન ઓછું દેવું હોય ત્યારે અવાજનો આરો અવરો અને એ અંગેની ચેષ્ટા આમ બીજા પડખાઓને મદદ પહોંચે છે, જ્યારે લખવામાં બધા સરખો એક બધા શબ્દો એક સરખા લખાય છે, એટલે કયા શબ્દો ઉપર અમારું કઈ રીતનું વજન છે એ લખવામાં ન આવી શકે, એમ ફેર પડે ને. એટલે જે વાત જ્ઞાનમાં આવે તેટલી બોલવામાં ન આવે, બોલવામાં આવે તેટલી લખવામાં ન આવે, આમ છે. અને એમ ચોખ્ખું લાગવાથી ઉપયોગ પાછો વળી જાય છે, કાંઈ લખવું નથી, સમાગમે વાત કરશું હવે, લખવામાં કદાચ એક કરતાં બીજું સમજી જશે અથવા નહીં સમજાય તો લખવું નકામું જશે, અમારો ઉપયોગ વિરામ પામી જાય છે, વૈરાગ આવી જાય છે, છૂટી જાય છે ઉપયોગ, લખવામાં આગળ વધતો નથી, શૂન્ય થઈ જાય છે. શું કહે છે એ વિષય, લેખન શક્તિ તો એટલી બધી શૂન્યતા પામી છે, વાણી પ્રસંગોપાત હજુ એ વિષયમાં કેટલુંક કાર્ય કરી શકે છે, પૂરું નહીં. બોલવામાં વાણી ક્યારેક થોડું કામ કરે છે, એ વિષયમાં કેટલું કાર્ય કરી શકે છે હજી, એટલું હજી બોલવામાં ફરક છે. અને તેથી આશા રહે છે કે સમાગમમાં જરૂર ઈશ્વર કૃપા કરશે એટલે અમારાથી હિતવચનો બોલાશે. સમાગમમાં ઈશ્વર કૃપા કરશે એટલે સમાગમમાં જે વાત નીકળશે એમાં જરૂર તમારા આત્માને આત્મહિતની દિશામાં આગળ વધવાનું કારણ અમારાથી બનશે. એનું નામ ઈશ્વર કૃપા. શું એનું નામ? ઈશ્વર કૃપા. તો એમના જ્ઞાનમાં કેટલું હશે? 83 મૂકો. હવે કૃપાળુ દેવ જે લખી શકે છે એમની શબ્દ રચના, એમનું શબ્દ સંયોજન, વાક્ય રચના અને એ શબ્દોનો થી વાક્યોનું સંયોજન, એમની બરાબરીમાં હજી તો ગુજરાતી સાહિત્યમાં કોઈ પેદા થયો નથી. આપણે બોલા ઘનશ્યામભાઈ માંગુ કે આવેલા ગુજરાતીના પ્રોફેસર, તો કે રવિન્દ્રનાથ ટાગોરનું સાહિત્ય સર્વોત્કૃષ્ટ છે. તમે કહ્યું કૃપાળુદેવનું સાહિત્ય એની પાસે કેમ? મને કે એની પાસે તો એ તો સરખામણી જ ન થાય, એ તો કાંઈ નથી એની પાસે. કૃપાળુદેવ પાસે તો રવિન્દ્રનાથ ટાગોર કાંઈ નથી. ઠીક, એટલું સામર્થ હોવા છતાં એમ લખે છે કે મારી લેખન શક્તિ, મારા જ્ઞાનમાં જે વિષય આવે છે એમાં પૂરી અભિવ્યક્તિ થઈ શકતી નથી અને મને મારો ઉપયોગ શૂન્ય થઈ જાય છે. રૂબરૂ મળશે ત્યારે વાત કરશું, એટલે કાંઈ લખવું નથી. કેમ કે કોઈ મિસકોન્સેપ્ટમાં આવી જાય તો પૂર્વગ્રહ છૂટે નહીં. તમે તો આમ લખ્યું હતું એટલે અમે આમ સમજાતા, નુકસાન થાય તો ઉપયોગ બંધ થઈ જાય અને નુકસાન થાય માટે ઉપયોગ આગળ ન ચાલે. વાણી પણ જેવી આગળ ક્રમ પૂર્વક વાત કરતી કરી શકતી તેવી હવે લાગતી નથી. પહેલા થોડો ઉપયોગ રાખીને બોલતા હતા, હવે એટલો ઉપયોગ બોલવામાં રહેતો નથી. ઠીક, એટલે વિચારીને પદ્ધતિસર પ્રતિપાદન કરવું, આમ 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 બધો ઉપયોગ ચાલતો હતો. હવે ઉપયોગ અંદર ખેંચાય છે એટલે બહાર જતો નથી, બહાર જતો નથી તો એ વ્યવસ્થામાં પડતા નથી, ક્રમની વ્યવસ્થામાં પડતા નથી. પહેલાં આમ કહેશું ને પછી આમ કહેશું ને પછી આમ કહેશું, એમ કાંઈ નહીં, નીકળી ગયું તે નીકળી ગયું. શું બીજા પેરેગ્રાફ છે? આપે એકવાર ભક્તિના સંબંધમાં પ્રશ્ન કર્યો હતો. ઠીક, હવે શું છે અહીંયા કે સૌભાગભાઈને ભક્તિ તો અસાધારણ પરમેશ્વર બુદ્ધિએ ઐક્ય ભાવે ભક્તિ પેદા થઈ છે, છતાં એ ભક્તિના વિષયમાં પ્રશ્ન કરે છે. ઠીક, કે ભક્તિનું સ્વરૂપ તો બતાવો. શું ભક્તિનું સ્વરૂપ તો બતાવો અમને, કે ભક્તિ કેવી હોય, પોતાના ભગવાન પ્રત્યે ભક્તને કેવી ભક્તિ હોય એ તો અમને સમજાવો એમ કે છે. ઠીક, નથી સમજતાનો પ્રશ્ન નથી હો. ભક્તિ પ્રગટી છે એને પોષણ આપવું છે, કૃપાળુ દેવના વચનોથી એને પોષણ મેળવવું છે, વિશેષ પુષ્ટ કરવી છે ભક્તિને. હા, ઓછી પડે છે એટલે શું કે સંતોષાતા નથી, મારી ભક્તિ ઘણી છે એમ સંતોષાતા નથી. આપે એકવાર ભક્તિના સંબંધમાં પ્રશ્ન કર્યો હતો તે સંબંધમાં વધારે વાત તો સમાગમે થઈ શકે તેમ છે, આ કે લખીએ છીએ એના કરતા એ સમાગમે થોડી વધારે વાત કરશો. અને ઘણું કરીને બધી વાતને માટે સમાગમ ઠીક લાગે છે, માટે વારંવાર સમાગમ ઈચ્છીએ છીએ. શું સૌભાગભાઈ જેવા પાત્રને જોઈને કૃપાળુ દેવનું હૃદય કમળ ખીલી ઉઠે છે. એમનું હૃદય કમળ છે એ ખીલી ઉઠે છે. અંદર જેટલો માલ ભર્યો છે એ આપવા તૈયાર છે. સમાગમમાં લખવામાં એટલું આવે નહીં, લખવામાં એટલું કેમ કે જે વિચારનો વિષય તમે લખી શકો, લાગણીનો વિષય કેવી રીતે લખી શકો? ફિલિંગ તો ફિલિંગ છે, થિંકિંગ ઇઝ થિંકિંગ છે, થોટ્સ જુદી વસ્તુ છે અને ફિલિંગ જુદી વસ્તુ છે. એ કેવી રીતે લખાણમાં આવે? એટલે ઘણું કરીને બધી વાતને માટે સમાગમ ઠીક લાગે છે, તો પણ ઘણો જ ટૂંકો ઉત્તર લખું છું. આ ઉત્તર લખો છો, ટૂંકો લખ્યો છે એમ કે છે. લખ્યું છે તો ઘણું, પણ બહુ ટૂંકું, મારી હિસાબે બહુ ટૂંકામાં લખ્યું છે એમ કે છે. શું પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું, એમાં એકરૂપ શું થવાનું હોય? કે તો બે એક જ ચીજ છે, એટલે આશ્ચર્ય ચિહ્ન મૂક્યું છે વચ્ચે પોતે પોતે, કે આમ અત્યારે જુદો પડ્યો છે. આત્મા જુદો છે અને પરમાત્મા એકોર પડ્યો રહ્યો છે, અને આત્મા ઉદયમાં ઘૂસી ગયો છે, એકાકાર થઈ ગયો છે. તો કે એ આત્મા પાછો વળે અને પોતાને પરમાત્મા રૂપે અભેદ ભાવે અનુભવે, એને આત્મા અને પરમાત્માનું ઐક્યપણું કહેવામાં આવે છે. છે તો એક જ પદાર્થ, કે બે પદાર્થ નથી, પરમાત્મા જુદો પદાર્થ, આત્મા જુદો પદાર્થ એમ નથી. અને એમ હોય તો ઐક્ય થવાનો સવાલ રહેતો નથી, કેમ કે બે પદાર્થ એક થાય નહીં કોઈ દિવસ. તે પરાભક્તિની છેવટની હદ છે, એને ભગવાન પરાભક્તિ કહે છે. પરા એટલે આખરની, છેલ્લી ચરમસીમા, પછી આગળ કોઈ ભક્તિ નથી. એક એ જ લય રહેવી, એવું ચાલુ રહેવું. લય, લયનો અર્થ શું? કન્ટિન્યુટી બતાવી છે એને. એવું પોતાના પરમ સ્વરૂપ સાથે એકપણાનું ધારાવાહીપણે ચાલુ રહેવું, તે પરાભક્તિ છે. થઈને છૂટી જાય એમ નહીં, શું ચાલુ રહેવું. પરમ મહાત્મા ગોપાંગનાઓ હવે દ્રષ્ટાંત આપે છે ભાગવતનું, ભાગવતનું દ્રષ્ટાંત આપ્યું છે અહીંયા. એ લોકો એને બધા સાંસારિક પ્રસંગો સમજે છે, વાસ્તવમાં એમ નથી. વાસ્તવમાં જે વૃત્તિ છે, જીવના પરિણામ છે, એને ગોપાંગના અહીંયા કહી છે. અને શ્રી કૃષ્ણ છે એને પરમાત્માના નામે, એટલે એમણે આ બીજા પત્રમાં ચોખવટ કરી છે કે શ્રી પરમાત્માના નામે શ્રી કૃષ્ણની લીલાને ગાય છે. શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણના નામે પરમાત્માની લીલાને ગાવામાં આવી છે. જો એ જગ્યાએ પરમાત્માને વૃત્તિ બે વાત લઈ લ્યો તો એમાંથી આત્મજ્ઞાન થાય ને ભક્તિનું જ્ઞાન થાય એવી એ વાત છે. શું ભક્તિનું જ્ઞાન થાય તો આત્મજ્ઞાન થાય. બાકી આત્મજ્ઞાન કઈ લુખું નથી, ભક્તિ વિનાનું લુખું નથી. આમ તો આત્મજ્ઞાન ને ભક્તિ બે વસ્તુના નામ જુદા છે, ભાવ તો એક જ છે. કેમ કે પોતાના પરમાત્મા પ્રત્યે ઐક્ય થવું એનું નામ પરાભક્તિ, પોતાના પરમાત્મા પ્રત્યે ઐક્ય થવું એનું નામ આત્મજ્ઞાન. ઐક્ય થવું કે અભેદ થવું જે કહો તે, એનું નામ આત્મજ્ઞાન અને એનું નામ પરાભક્તિ. શબ્દો વાચક બે છે અને વાચ્ય એનું એક છે. નિશ્ચય ભક્તિ અધિકાર ચાલે છે. નિશ્ચય ભક્તિ કહો, સિદ્ધ ભક્તિ કહો, પરાભક્તિ કહો, બધું એક અર્થ છે. તો આપણે ભક્તિ ઉપર આખો આર્ટિકલ આવી ગયો કે નહીં આત્મજાગૃતિ, એટલે તો એના ઉપર આખો આર્ટિકલ આવી ગયો. પરમ મહાત્મા, હવે ગોપાંગનાઓને વિશે શું લગાડ્યું? મહાત્મા શબ્દ ન લખ્યું, પરમ મહાત્મા લખ્યું. કેમ કે પરમાત્માને ભજે છે. શ્રી કૃષ્ણને મહાત્મા લખ્યું છે પાછું. વિચિક્ષણતા કેવી છે, લખનારની વિચિક્ષણતા કેવી છે? હા, મહાત્મય તો સ્ત્રીલિંગ છે ને, એટલે મહાત્મયા એમ કઈ લખ્યું છે. મહાત્મયા એ સ્ત્રીલિંગ બતાવવા માટે, પુરુષો હોય તો મહાત્મા લખે. અને મક અડધો કાપીને યાદ લગાડ્યું એ સ્ત્રીલિંગ બતાવવા માટે છે. કેવું પરિણતિ છે ને, એટલે સ્ત્રીલિંગ છે. અને અહીંયા ગોપાંગના સ્ત્રીઓ છે બારમાં, એમ પર્યાય તો સ્ત્રીલિંગ જ છે. પરમ મહાત્મા ગોપાંગનાઓ, મહાત્મા વાસુદેવની ભક્તિ, અહીંયા પરમ મહાત્મા નો લખ્યું, મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી. કે કયા પ્રકારે રહી હતી? કે આત્મા ને પરમાત્માનું એક થઈ જાય એવા પ્રકારે રહી હતી. હવે એમ શા માટે? આ મૂર્તિને નથી માનતા ને, એના માટે આ બહુ સારી વાત છે. પરમાત્માને નિરંજન અને નિર્દેહ રૂપે ચિંતવે જીવને એ લય આવવી વિકટ છે. એટલે સદેહે સાકાર એને ભજવામાં આવે છે. આ મૂર્તિને ઉડાડે છે ને, આ વાત સમજ્યા નથી એમ કે છે. પોતાના પરમાત્મ સ્વરૂપને નિરંજન અને નિર્દેહ રૂપે ચિંતવનમાં લેવી લેતા જીવને જે લય આવવી જોઈએ, જે પરમ પ્રેમ ઉભરાઈને આખો લય આવવી જોઈએ, એટલે ના આવી શકે એમ કે છે. સિદ્ધિ નહીં આવે, પછી આવશે. એટલે પહેલા એને સાકાર રૂપે લેવા એમ કે છે. એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, શું હવે અહીંથી સત્પુરુષને લે છે હવે. એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. શું? જો અહીંયા પરાભક્તિ ઉત્પન્ન કરવી હોય તો જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એટલે નિજ સ્વરૂપનો સાક્ષાત્કાર થયો છે અને હજી દેહધારી છે, એવા જ્ઞાની રૂપ પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. ત્યાંથી પ્રગટશે, એ વગર નહીં પ્રગટે એમ કહે છે. બહુ સરસ વાત લીધી છે. એની જે ટેકનિકલ સાઈડ છે એ સમજવા જેવી છે કે તારે તારા પરમાત્મા પ્રત્યે એકી ભાવ કરવો છે તો સંસાર છૂટશે ને. પરિભ્રમણ ક્યારે છૂટશે? ભવભ્રમણ ક્યારે છૂટશે? કે તારા સ્વરૂપમાં એકાકાર એક થઈશ ત્યારે. તો એ પહેલા તું સત્પુરુષમાં એકી ભાવે વર્તી શકીશ? આ વચ્ચે ઘોડો આડો થઈને પછી ઊભો થશે. આ એની ટેકનિકલ સાઈડ છે. તો કે સિદ્ધો તું કોઈ રીતે તારા નિરંજન નિરાકાર નિર્દેહ પરમાત્મામાં એકાકાર થઈ શકે એવું કદી કોઈને બન્યું નથી ને બનવાનું પણ નથી, બનતું નથી. તો પછી શું વચ્ચે બને? કે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી પરમાત્મા શું તે પરાભક્તિનું પરમ કારણ છે. પહેલી ભક્તિ ત્યાં ઉપજે છે, ત્યાં પરમ પ્રેમ ને પરમ ભક્તિ પહેલા ઉપજે છે. તે જ્ઞાની પુરુષના સર્વચારિત ચરિત્રમાં એક ભાવનો લક્ષ્ય રાખી શું? તે જ્ઞાની પુરુષના સર્વચારિત્રમાં, એના અંતર આચરણમાં અને બાહ્યાચરણમાં, એને સર્વચારિત્ર કહેવામાં આવે છે. શું? એના અંતરચારિત્રમાં અને બાહ્યાચરણમાં એક ભાવનો લક્ષ્ય રાખી, એટલે અંતર ભિન્ન ભાવ નહીં રાખીને, જરા પણ ભેદભાવ નહીં રાખીને એક ભાવનો લક્ષ્ય થવાથી તેના હૃદયમાં, એટલે જ્ઞાની પુરુષના હૃદયમાં બિરાજમાન પરમાત્માનો એક ભાવ હોય છે. પહેલા એના પરમાત્મા સાથે એક ભાવ આવશે, પછી તારા પરમાત્મા સાથે એક ભાવ આવશે. એમ થયા વિના કોઈને સીધો પરમાત્મા સાથે એક ભાવ આવતો નથી. આ વચ્ચેની જે સાઈડ છે, ખૂબી છે, ટેકનિકલ છે, એ આટલી જ વસ્તુ છે. શું? એક લક્ષ થવાથી તેના હૃદયમાં બિરાજમાન પરમાત્માનો એક ભાવ હોય છે, અને એ જ પરાભક્તિ છે, એને જ્ઞાની પુરુષ પ્રત્યેની પરાભક્તિ કહેવામાં આવી છે. કેવી છે એ પરાભક્તિ? કે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. શું? પરમાત્મામાં અને જ્ઞાની પુરુષમાં અંતર નથી. એ વખતે વચ્ચે કોઈ એમ કે તારા આત્માનું શું, તો કે આ જ મારો આત્મા છે અત્યારે, તો તું તો આ તો પરદ્રવ છે કે નહીં, એ જ સ્વદ્રવ છે એક વાર તો. હા, આવું જૈન શાસન આવું છે. એક વાર કેવળ જ્ઞાન ને પરદ્રવ્યમ પરભાવમ હેયમ ઇતિ કે, અને એક વાર સત્પુરુષ ને સ્વદ્રવ કે, ઠીક, કે જ્ઞાની પુરુષ જ પરમાત્મા છે. શું? જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે અથવા જેને અંતર અનુભવાય છે, ભેદ અનુભવાય છે, તફાવત અનુભવાય છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. વિકટ છે એટલું ન લીધું, એને માર્ગની પ્રાપ્તિ ઘણી વિકટ છે. શું? જ્ઞાની તો પરમાત્મા જ છે, જ્ઞાની છે એ પરમાત્મા, અને જ્ઞાનીમાં અમને કાંઈ તફાવત દેખાતો નથી. એ દશાએ એક વાર આવ્યા વિના નિજ પરમાત્માનો અનુભવ થાય એવું કદી કોઈને બની શકતો નથી. આ વસ્તુ સ્થિતિ છે. હો, વસ્તુ પાવે નહીં ગુરુ ગમ વિના, યહી અનાદિ સ્થિત. નિષ્ફળ આ એક જ જગ્યા એવી છે. આયા સમજો, અગિયાર અને નવ પૂર્વ ને એ સમજો. આયા ન સમજો, અગિયાર અને નવ પૂર્વ નહીં, બારે બાર અંગને સમજો એમ લ્યો ત્યાં તો પછી. અને નહીતર બાર અંગ તો હોતા નથી. ચરમસીમાનું અગિયાર અને નવ પૂર્વ નું જ્ઞાન નિષ્ફળ છે. શું?
જ્ઞાની
તો પરમાત્મા છે, સત્પુરુષ તો જ્ઞાની છે, તો એમ એનું પરમાત્મા પણ દર્શન થાય તો એને પરાભક્તિ ઉગે ઉઠે, નહીતર પરાભક્તિ થાય નહીં. શું ફરીથી પ્રશ્ન શું છે? પરમાત્મા એટલે પરમાત્મા, બસ બીજું કઈ નહીં. નાની એટલે પરમાત્મા, મારો પરમાત્મા છે અત્યારે, ઠીક. બીજા તીર્થંકરે નહીં, બીજા જ્ઞાનીઓએ નહીં. શું? અને મારો આત્મા નહીં, જાઓ. કઠણ પડે એવું છે જરા. લય એક ઐક્ય ભાવ શું છે અને એની લય શું ચીજ છે એ સમજવાનું છે. શું? એટલા માટે આ ગોપીઓને પાગલ કહી છે. ગોપીઓને શું કહી છે? પાગલ કહી છે. કે હવે આવી રીતે તો કાંઈ શ્રી કૃષ્ણની વાંહે જવાતું હશે હવે. ને પાછા એને તો 16,108 રાણીઓ હતી. કેટલા? એ તો વાસુદેવ પુરુષ હતા ને, નારાયણ હતા. શું? ત્રણખંડના ધણી હતા, દેવી પુરુષ હતા. શું? એની પાછળ આ ગોપીઓ, માખણ વેચવા વાળી ને દૂધ વેચવા વાળી, પાછળ પાછળ ફરજ શું થાય? લોકો શું કે? પાગલ છે. કે પાગલ તો પાગલ, એને દુનિયાનું સર્ટિફિકેટ જોઈતું નથી, નહોતું જોઈતું એને. એમ છે. હેજી માખણ ના બદલે માધવ થઈ ગયો. ભગવાન ને વેચાતા છે મટુકી માં નાખીને માખણ ની જેમ. કે એને માખણ યાદ નહોતું રહેતું, એનો ધંધો યાદ નહોતો રહેતો, એનું શરીર યાદ નહોતું રહેતું, શરીર ને ભૂલી જતી હતી. પૂછી જઈએ શ્રી કૃષ્ણ ને આપણે કે શ્રી કૃષ્ણ મંસરી કોના માટે બજાવતા, તેમની રાણીઓ માટે કે ગોપીઓ માટે? એ જેને એ બંસરીનો સૂર સંભળાય એના માટે. કોના માટે? બંસરીનો સૂર જેને સંભળાય એને માટે. પછી એમાં કોઈ ભેદભાવ નથી. જેને સંભળાય હાલે આવો શ્રી કૃષ્ણ પાસે. શું? જેને એ બંસરીનો નાદ સંભળાય એ હાલે આવો. કેમ કે નાદ એવો છે પાગલ કરી મૂકશે તમને. પહેલેથી વિચાર કરજો પાગલ થવાની તૈયારી છે કે ડાયા ડબરા થી જગત માં રહેવું છે. જગત તમને પાગલ કહે છે. એક વાર છે તમારી તૈયારી પાગલ થવાની તો આવ્યા આવો. ન પાગલ થવું હોય તો જગત માં ઘણા તમને પાંચમાં પૂછવા વાળા હશે કે ભાઈ પાંચ જણા એને પૂછવા જાઓ છે બુદ્ધિ વાળો માણસ. કઈક આપણને સમજાવશે ને રસ્તો કાઢશે મૂંઝવણ માંથી. એની મૂંઝવણ નથી મટી, બીજાની મૂંઝવણ ક્યાંથી મટવાની હતી? એ જગતના કહેવાતા ડાયા મૂંઝાયેલા પડ્યા છે. એની મૂંઝવણ મટી નથી, બીજાની ક્યાંથી મટવાની હતી? એનાથી આવું છે જરા. હાજી હા ગમે તે હોય ને, એ તો જે પરમાત્માને જોવે છે પછી જગતને ભૂલે છે. પરમાત્માને જુએ છે તે જગતને ભૂલે છે. જગતનો પ્રેમ ને પરમાત્માનો પ્રેમ બે એક તરવારમાં, બે એક મ્યાનમાં બે તરવાર રહેતી નથી. આમ છે ઠીક. જગત એટલે પોતાનું માનેલું જગત. હો જેટલી જેટલાની સાથે સંબંધ બાંધ્યો છે ને સંબંધ વાળો માયનો છે. છે નહીં સંબંધ વાળો, લેવા કે દેવા અસંગ તત્વ છે. સંબંધ વાળો હોય તો જાય નહીં છોડીને અહીંથી બધાને, એને છોડે છૂટકો છે એ તો. પણ માયનો છે એટલે એ સંબંધ પકડીને બેઠો છે ત્યાં સુધી એને પરમાત્માનો પ્રેમ આવશે નહીં. જાજો તો સંબંધ કુટુંબ પરિવાર સાથે હોય છે માણસને, ઉદય ભાવ વધારે. પણ કુટુંબ પરિવાર એનું હોય, નાનભાઈ એકલા રહી ગયા હોય પછી કોને આરે હોય હશે? પછી પણ આની હારે આની હારે આની હારે આની હારે ક્યાંક ને ક્યાંક ઉદય ભાવમાં જીવ ફસાયા વિના રહેતો નથી. આની હારે આટલું ને આની હારે આટલું, આની હારે આટલું ને આની હારે આટલું. એથી જાજુ હતું એ તો એ નિમિત્તો જ ન રહ્યા હોય. એ નિમિત્તો જ ન રહ્યા હોય. આ બધા ખેલ સંસારના એવા છે. ગુરુદેવ એક બહુ સરસ દ્રષ્ટાંત આપતા. એક ભાઈ હતા ને એકલા પરદેશ ગયા ત્યારે એકલા હતા મૂળ. શું પછી ત્યાં જઈને લગ્ન કર્યા, એકમાંથી બે થયા, પછી સંતાનો થયા એને. શું બે માંથી ચાર છ આઠ થયા, પછી એક પછી એક ટપો ટપ ટપો ટપ બધા જવા માંડ્યા, આયુષ પૂરા થવા માંડ્યા. પાછો એકલો રહી ગયો, પાછો આવ્યો ત્યારે એકલો જ હતો પાછો. એક વચ્ચે નાટકનો ખેલ થઈ ગયો. શું કેટલાક પાત્રો આવ્યા એ ખેલ સ્ટેજ ઉપર પાછા, પાછા એ બધા પાત્રો પોતાનો અભિનયનો રોલ ભજવીને પાછા ચાલ્યા ગયા. એ પાછો એકલો ને એકલો અટોલો પાછો આવ્યો. આ એવા ખેલ છે બધા. કેવા ખેલ છે આ બધા? આવા ખેલ છે. જેટલો લગવાડ રાખે એટલો ડૂબ્યો સંસારમાં, જેટલો લગવાડ છૂટ્યો એ તરી જવાનો છે. તો કે એના માટે શું કરવું? લગવાડ છોડવા માટે કે પરમાત્મા સાથે પ્રીતિ બાંધતો, બીજેથી પ્રીતિ છોડીને પરમાત્મા સાથે પ્રીતિ બાંધ. આ એ ભાગવત એ શીખવે છે. આખો ભાગવત નો સાર હોય તો એ આ છે. શ્રી કૃષ્ણ ચરિત્ર છે એનો સાર એ છે. જ્ઞાનીઓ ભાગવત બીજી રીતે વાંચે ને પાછા બીજા બીજી રીતે વાંચે, એને અંદરથી બીજું જ સૂજે અંદર કે કેવી રીતે તરાય છે સંસારમાંથી. શું કહ્યું આયા? જ્ઞાની પુરુષને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે અથવા અંતર જેને અનુભવાય છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે, અથવા જેને જ્ઞાની પરમાત્મા તરીકે દેખાય છે, જ્ઞાની જ સાક્ષાત પરમાત્મા તરીકે દેખાય છે તેને માર્ગની પ્રાપ્તિ અતિ વિકટ છે, નિકટ છે, અતિ નિકટ છે. અને અહીંયા પરમ વિકટ લીધું તો અહીંયા પરમ નિકટ લેવું, એનો છૂટકો થઈ ગયો. હવે એમ કે છે કે જ્ઞાની તો પરમાત્મા છે, માને કે ન માને એ તો જે છે એ છે જ, જ્ઞાની તો પરમાત્મા છે અને તેની ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ કદી કોઈને થઈ નથી. શું? જ્ઞાની તો પરમાત્મા છે અને પરમાત્મા સ્વરૂપે તેની ઓળખાણ વિના નિજ પરમાત્માની પ્રાપ્તિ કદી કોઈને થઈ નથી. એને આત્મજ્ઞાન ન થાય, બ્રહ્મજ્ઞાન ન થાય. પહેલા જ્ઞાનીમાં પરમાત્માના દર્શન થાય પછી એને આત્મજ્ઞાન થાય. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ, આ પ્રકરણ શાસ્ત્રમાં મળવું મુશ્કેલ છે. આવા પ્રકારનું પ્રકરણ શાસ્ત્રમાંથી કાઢવું મુશ્કેલ છે. આપણે તો હજી આટલા શાસ્ત્ર વાંચ્યા એમાં નથી જોવા મળતું. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાનીરૂપ પરમાત્મા તેને નમસ્કારાદિ ભક્તિથી માંડીને પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી એવો શાસ્ત્ર લક્ષ છે. આ અમે કહીએ છીએ ને, એવો શાસ્ત્રની અંદર આ રહસ્ય પડ્યું છે. જ્યાં જ્યાં મહાન મહાન આચાર્યોએ સમ્યક દ્રષ્ટિની પ્રશંસા કરે છે ત્યાં ત્યાં આવો આશય રાખીને પ્રશંસા કરી છે. નિયમસારમાં પદ્મ બ્રહ્મલધારી કહે છે ને, વંદામહે તમ વયમ, અમે એને નમસ્કાર કરીએ છીએ. લ્યો ઠીક, આચાર્ય ઉઠીને નિરાજ ઉઠીને નમસ્કાર કરતા હશે અભિપ્રાયમાં. એ જીન માર્ગમાં આવેલા હોવાથી, જીન સ્વરૂપે થયેલા હોવાથી એ નમસ્કાર કરવા યોગ્ય છે. તો બીજા નિષેધ કરે શું કામ આવે? કેવી કેવી વાતો આવી છે એમાં. આવો આશય શાસ્ત્ર લક્ષ છે, એ રહસ્ય છે શાસ્ત્રનું. એમ કહેવા પાછળ શાસ્ત્રનું રહસ્ય છે. જ્ઞાનીની ઓળખાણ વિના નિજ પરમાત્માની પ્રાપ્તિ કદી કોઈને થઈ નથી. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એકે પ્રકાર બાકી ન રાખો એમ કે છે. સર્વ પ્રકારમાં નવધા ભક્તિ નવે નવ આવી જાય છે, અને કાર્તિક એનું પરીક્ષામાં લીધું છે નવધા ભક્તિનો વિષય. સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ, શું સશરીરી છે ને, તો એ દેહધારી નથી જોતો, દેહધારી દિવ્ય મૂર્તિ અંદર જોવે છે. એ જ્ઞાની રૂપ પરમાત્મા છે, પરમાત્મા રૂપ જ્ઞાની નથી, જ્ઞાની રૂપ પરમાત્મા છે. જ્ઞાની રૂપે પરમાત્મા થયા છે ત્યાં, એ પરમાત્માએ અવતાર લીધો છે ત્યાં. ઠીક, આ અવતારનો વિષય આવે છે કે નહીં, 24 અવતાર આવે છે કે નહીં, કે પરમાત્મા અવતાર લીએ તો પરમાત્મા અવતાર લાશે, મુક્ત આત્માને અવતાર હોય, એ વાત નથી ત્યાં. અહીંયા જ્ઞાની રૂપ પરમાત્માની વાત ચાલે છે એટલે એને અવતાર કીધો છે. ઠીક, આ જ્ઞાની જ્ઞાની નથી, આ તો પરમાત્માએ અવતાર લીધો છે. કોના માટે અવતાર લીધો છે? મારા માટે અવતાર લીધો છે એમ એને ભાસે, અને એમ લાગે ત્યારે એની પાછળ પાગલ થયા વિના રે નહીં એમ છે. દુનિયા દુનિયાનું જાણે, જાઓ મારે દુનિયાની સાડી બહાર નથી. ઠીક, પિત્તો ફાટ્યો એમ છે. એ જ્ઞાની રૂપ પરમાત્માની તેને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી, એટલે છેવટની ભક્તિના અંત સુધી એક લઈએ આરાધવી, એવું આરાધન કરવું, એવો વિચાર કરવો નહીં. શું એનું આરાધન કરવું? એટલે સાક્ષાત પરિણમન કરવું, એવો શાસ્ત્રનો લક્ષ્ય છે. એવા સર્વશાસ્ત્રોનો એ ગંભીર આશય છે. આત્મકલ્યાણ માટે અને સંસાર તરવા માટેનો આ એક શાસ્ત્રનો ગૂઢ અને ગંભીર આશય છે. વાત ઠીક છે. આ જીવ સંસારની ભક્તિ ઐક્ય ભાવે કરે છે. શું સંસારની ભક્તિ કેવી રીતે કરે છે? ઐક્ય ભાવે, એ જ આત્મા છે એનો. શું એ ભક્તિ તોડવા માટે આ ભક્તિ થવી જરૂરી છે. એ ઘોડે થી ઉતર્યા વગર બીજા ઘોડે ચડી શકાશે નહીં. એક આરે બે ઘોડે ચડે કોઈ ચડી શકે? એટલા માટે કે જ્યાં સંસાર ભક્તિ થઈ રહી છે ત્યાં એ ભક્તિમાં મને કેટલું નુકસાન છે એનો પણ અંદાજ નથી હારે. એટલે આનો લાભ નથી દેખાતો. સમજાય છે પણ લાભ નથી દેખાતો. ક્યાંનો લાભ કેટલો છે? ત્યાંમાં નિર્વાણ પદનો, સિદ્ધ પદનો લાભ છે. એ લાભ દેખાય તો ઓલી સંસાર ભક્તિ તૂટ્યા વિના રહીએ નહીં. એટલે ન્યાયથી લોજિકથી સમજાય છે કે વાત તો બરાબર લાગે, સંમત કરે છે, પણ મૂલ્યાંકન કરતી નથી બુદ્ધિ. બુદ્ધિનું સંમત થવું એક વાત છે, બુદ્ધિમાં મૂલ્યાંકન આવવું બીજી વાત છે. મૂલ્યાંકન થવું જોઈએ. મૂલ્ય ભાષે તો જીવનો એવો સ્વભાવ છે કે જ્યાં જેટલી કિંમત આવે ત્યાં તેટલો ઢળ્યા વિના, નિમ્યા વિના, પાછળ પડ્યા વિના રહીએ નહીં. એ જીવનો સ્વભાવ છે. કોઈ એક વ્યક્તિ માટેની વાત નથી, કોઈ પણ જીવ માટે એમ જ બને. એને મૂલ્ય ભાસવું જોઈએ. આ સંસારમાં આટલા સંબંધો માણા સાચવે છે, સાચવે છે કે નહીં? વેવાયનો વેવાય સાથે, વેવાયના વેવાયનો વેવાયના વેવાય સાથે, હે, એના દીકરા દીકરીઓ, એના કુટુંબીજનો, ફલાણું બીજું ત્રીજું, જેટલા પથારો પાથરીને બેઠો છે ને, લફરાના પાર નથી. એ શું કરવા? કાંઈક ને કાંઈક પાછળ એનું મૂલ્ય છે, આંકેલું છે એની પાછળ. કાંઈ ને કાંઈ આ જીવે મૂલ્ય આંકેલું છે. બસ તો એ પરિશ્રમ કરવાનો. એ મૂલ્યાંકન પાછળ એનો પુરુષાર્થનો પરિશ્રમ થયા વિના રહીએ નહીં. હવે અહીંયા નિર્માણ પદનું મૂલ્ય ભાષે તો પુરુષાર્થ એવો ઉપડે કે આખા જગતને, આખા જગતનું પોટલું બાંધી અને એને એક એવી લાત મારે, હે, કે ફરીને સામે આ યાદ આવે નહીં, એવી લાત મારે. એટલે એટલે આખા જગતનું મૂલ્ય ખોઈ બેસે. એક વખત આખા જગતનું મૂલ્ય સત્પુરુષને ના મૂલ્ય આગળ ખોવાય, પછી એને આત્માના મૂલ્ય આગળ, એ મૂલ્ય હવે આવવાનો સવાલ રહેતો નથી. એટલે આત્માની ઓળખાણ થાય છે. આત્માની ઓળખાણ થાય ત્યારે જગતનું મૂલ્ય જાય કે ન જાય? કે જાય. તો એ પહેલા ક્યારે જાય? કે એ પહેલા સત્પુરુષના સાનિધ્યમાં જાય. બીજી રીતે જાય નહીં. આમ છે, આવશે આ બધું, બધું બહાર આવવાનું છે. બેન શ્રી બહુ ભક્તિ કરી છે, ખાલી પૂરું કર્યું ને. ઘણી ભક્તિ કરી છે, ગજબની ભક્તિ કરી છે ગુરુદેવની. શું? જીનેન્દ્ર ને પાછા છે, ગુરુદેવ ને આગળ છે, જીનેન્દ્ર ને પાછળ છે ને ગુરુદેવ ને આગળ, એવી ભક્તિ કરી છે પરમાત્મા થી વધારે. બધા એમ જ કરે, તો જો કે જેને પરમાત્મા દેખાય એ બધા એમ જ કરે. સુકાની જે શું અનંત તીર્થંકરો થી અધિક લીધા કે ન લીધા ગુરુદેવ ને? અનંત તીર્થંકરો થી અધિક લીધા કે ન લીધા? તો એમ જ થાય, બીજી રીતે થવાનો સવાલ જ નથી ઉભો થતો. શું પ્રત્યક્ષ કી બાત? પરોક્ષ કી બાત હૈ? પ્રત્યક્ષ કી બાત હૈ? પરોક્ષ કી ક્યા? પ્રત્યક્ષ કી બાત હૈ? પરોક્ષ કી બાત નહીં હૈ, પ્રત્યક્ષ કી હી બાત હૈ. દેખતે હૈ, પરોક્ષ કા તો વિચાર આતા હૈ, જબકે પ્રત્યક્ષ કો તો દેખતે હૈ. વિચાર મેં બલ નહીં હોતા, એ વિચાર મનોબલ વાલી બાત હૈ. પર પ્રત્યક્ષ માં સીધા આત્મબલ ઉત્પન્ન હોતા હૈ. બહુ બડા અંતર હૈ. પછી આ પ્રત્યક્ષતા શું ચીજ છે, બધું આવશે નજરમાં, એટલી નિર્મળતા આવશે. નાની પરાભક્તિ થી એટલી નિર્મળતા આવશે કે પોતાનો જે અનંત પ્રત્યક્ષ સ્વભાવ, અનંત પ્રત્યક્ષ પરમાત્મા, એની પ્રત્યક્ષતા પ્રતિભાષિત થશે. ત્યાં સુધી નહીં થાય આમ છે. એટલે તો કોઈ દી કોઈને થઈ નથી એમ કીધું છે, કે કોઈ દી કોઈને આત્માનું જ્ઞાન થયું નથી. પરમાત્મા દેહધારી રૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવની બુદ્ધિ થયે. અહીંયા મૂલ્યાંકન થયું, બુદ્ધિ થઈ એટલે મૂલ્યાંકન થયું, એને સહજ ભક્તિ ઉગે છે. એ કરવી પડતી નથી, પણ સહેજે ઉગે છે. અને તે ભક્તિ પુષ્ટ થઈને ક્રમે કરીને પરાભક્તિ રૂપ હોય છે. એટલે કે આત્માને પરમાત્મા પછી પોતાનો પરમાત્મા સાથે ઐક્ય થઈ જાય છે. એ જાતનું ન્યાય લોજિક શીખવું નથી પડતું એમ કે છે. અંદરથી આવે છે એ બધું, પછી અંદરથી આવે છે. કઈ જરૂર નથી, અનુભવ થાય છે. અને એ ભક્તિનો પોતાને અનુભવ છે એટલે સમજાવવાની જરૂર રહેતી નથી. આ તો મેળવવા માટે દેખાડ્યું છે, આ તો મેળવવા માટે દેખાડ્યું છે કે મેળવ ભાઈ, આવા પરિણામ થયા છે તો તું તારા સંસાર કિનારો નિકટ છે. ન થયો હોય તો હજી અતિ વિકટ છે, પરમ વિકટ છે. બસ તપાસી લેવાનું છે. આ વિશે શ્રીમદ ભાગવતમાં અને ભગવદ્ ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરીને વિસ્તાર આનો કર્યો છે. શ્રીમદ ભાગવતમાં અને ભગવદ્ ગીતામાં આનો વિસ્તાર કર્યો છે, એટલે ઘણા ભેદ પ્રભેદ એને પ્રકાશિત કર્યા છે. અને એ જ લક્ષ્મણે પ્રશંસો છે, એ જ રહસ્યની પ્રશંસા ત્યાં કરી છે. હા, અત્યારે વાંચ્યાને કોઈ સમજાય એવું નથી, આ તો કૃપાળુદેવે કાઢ્યું છે. અત્યારે તો ભગવદ્ ગીતા ને ભાગવત ઘણા વાંચે છે, પણ આ વિષય એ રીતે સમજે અને ત્યાં સુધી પત્તો ખાઈને એ બધી કથા સમજી લઈએ. અધિક શું કહેવું? જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ્ય થવા માટે જૈનમાં પણ ઠીક, ઓલા અજૈનની વાત હતી ને શાસ્ત્રો, જૈનમાં પણ આ વાત, જૈનમાં પણ એમ જ છે. જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ્ય થવા માટે જૈનમાં પણ પંચ પરમેષ્ટિ મંત્રમાં નમો અરિયંતાણમ પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે. સિદ્ધ પદ તો ઊંચું પદ છે ને અરિયંત પદ તો નીચેનું પદ છે. જો નીચેના પદને પહેલા નમસ્કાર કરીએ અને ઊંચા પદને પાછળ રાખીએ તો અવિનય ન થાય, આ પ્રશ્ન છે. પ્રશ્ન ઉઠવો આ જોઈએ ને, તો અવિનય નહીં થાય? તો કે નહીં થાય, એ જ વિનય છે. અનાદિ મૂળ મંત્ર એ શીખવે છે કે જે તને પ્રત્યક્ષ જ્ઞાની હોય એને પહેલા નમસ્કાર કરજે અને પછી ભગવાનને નમસ્કાર કરવા દેરાસરમાં જાજે. ઠીક, કેમ કે અત્યારે તો ભગવાન છે નહીં પ્રત્યક્ષ, અત્યારે તો સ્થાપનાથી ભગવાન છે આપણી પાસે, તો કે પેલા કોના દર્શન કરજે, કે પેલા જ્ઞાની ના દર્શન કરજે, પછી ભગવાન ના દર્શન કરવા જાજે. એટલે બેનશ્રી એ લીધું છે કે પેલા ગુરુદેવ ને લીધા છે, પછી જીનેન્દ્ર ના લીધા છે. શું ગુરુદેવ આમ કે છે, પછી કઈક તીર્થંકર જીનેન્દ્ર પણ આમ કે છે, પેલા ગુરુદેવ ને થાપે છે. એ સહેજે એમ જ આવે, કઈ શીખડાવવું પડે નહી, એ એમ જ આવે. શું એ બોધ ક્યાંથી મળે છે? એ પ્રકાર પહેલા જો નીચેના ગુણસ્થાન વાળાને નમસ્કાર વંદન કરવામાં આવે અને પછી ઉપરના ગુણસ્થાન વાળાને કરવામાં આવે તો અવિનય ન થાય એમ કે છે, કે તો તને પ્રત્યક્ષ પરોક્ષનો રહસ્ય ભેદ તને સમજાણો નથી. આમ વાત છે, કેમ કે સિદ્ધ ત્રિકાળ પરોક્ષ છે અને અરિયન છે તે પ્રત્યક્ષ છે. આમ છે, એ પ્રત્યક્ષ પરોક્ષ નો ભેદ સમજાવે છે નમસ્કાર મંત્ર. ત્યાંથી તને જો ભેદ ન સમજાય તો પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મ વિચાર, તને આત્માના કલ્યાણનો વિચાર ઉગ્યો નથી. અથવા જેને આત્માના કલ્યાણનો વિચાર ઉગ્યો હોય એ વર્ગમાં હજી તારો પ્રવેશ થયો નથી. જા એને એ ક્લાસમાંથી બાદ કરી નાખ્યો કે તને આત્મકલ્યાણનો વિચાર ઉગ્યો નથી. એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન એટલે રહસ્ય છે. આમ પ્રથમ આમ લેવું, એ જ પરમાત્માની પ્રાપ્તિનું રહસ્ય છે, બીજું રહસ્ય નથી. આવું દિવ્ય ધ્વનિમાં આવ્યું છે ને એમણે પ્રતિપાદન, તીર્થંકર દેવે પણ આ જ પ્રતિપાદન કર્યું છે, ઋષભદેવ ભગવાને પણ 98 પુત્રને આ જ ઉપદેશ આપ્યો હતો, અને સુધર્મા સ્વામીએ પણ જંબુ સ્વામીને આ જ ઉપદેશ આપ્યો હતો. જંબુ સ્વામી અંતિમ કેવળી થયા ને, એટલે પહેલા પહેલા કેવળી લીધા કોણ? ઋષભદેવ ભગવાન, અને પછી શું જંબુ સ્વામી લીધા. આ કાળના પહેલા કેવળી ને છેલ્લા કેવળિયા સુધીનો આ એક જ માર્ગ છે એમ કેવું છે. એ દ્રષ્ટાંત આપવાનો પાછળ એ હેતુ છે.